જેના સાનિધ્યમાં શિષ્યો સેવકો સમર્પિતો કંઈક મેળવે છે, પ્રાપ્ત કરે છે. હે મહારાજ કેવા દયાળુ છે કે અંતઃકરણની સફાઈ પહેલી કરી આપી અને પછીથી અંદર સાનુકૂળ રહેવાય એવી સુવિધા કરી આપી. પહેલું કહ્યું યત્સંગા નષ્ટ, જેમ ઘરમાં રહેવા જઈએ એટલે કચરો વારી જોડીને સાફ કરીને બધું બહાર ફેંકી દઈએ અને સફાઈને જોઈને એમ ઘાસ મન પ્રસન્ન થાય. એના માટે કહ્યું કે મન કેવું પ્રસન્ન થયું, સુપ્રસન્નમ મનોમે, સરસ મજાનું સંપન્ન ઘર જોઈને રહેવાની કેવો આનંદ આવે. હા બહુ સરસ રહીશું, હા સુપ્રસન્નમ મનોમે. આમ જેને દેહ શુદ્ધિ કહેવાય, આત્મશુદ્ધિ કહેવાય, યત્સંગા નષ્ટ કહીને જેના સાનિધ્યમાંથી જીવનમાંથી આ બધો જ નકામો કચરો સાફ થઈ ગયો, કે જે ભગવદ માર્ગમાં અડચણ રૂપ છે બધું જ હટાવી દીધું, ચાલો સીધો જ રસ્તો. ક્યાં જઈશું? યત્સંગમ પ્રાપ્ત, જેનું સાનિધ્ય પ્રાપ્ત થયું એમણે ઘણું બધું આપ્યું અને ઘણું બધું આપને મળી ગયું. પ્રાપ્ત શિષ્ય મળી ગયું, મેળવી લીધું નહીં, મળી ગયું. યત્સંગમ પ્રાપ્ત શિષ્ય, તો પોતાના આશ્રિત પ્રત્યે કેટલો બધો કરુણાનો પ્રેમનો ભાવ, ગમે તેમ તો મારે આશ્રય છે. જેમ માં પોતાના બાળકને સાફ સુથરું રાખે અને પછી એને સજાવે, એમ જય મહારાજ પણ સેવકોને પેલા સાફ કરી નાખે, સ્વચ્છ કરી નાખે પાપથી, અજ્ઞાનથી, માયામોહથી, આ બધું જ કાઢીને ખવડાવે અને પછી સમદમ સહિત યોગ માર્ગની અંદર નિષ્ઠા આપી દીધી. હવે યોગનો એકડો જેને આવડતો ના હોય એવાને પોતાનો કરીને, ભલે આપણો છે એને આપો, એમ કરીને કબહુ કી કરી કરુણા. ભગવાન ક્યારેક કરુણા ભાવ કરીને એને આપી દે. દેહી પરમ સ્નેહી, ભગવાન તો ખૂબ સ્નેહાળ સ્વભાવ વાળા છે. જીવ ઉપર ઘણી બધી દયા કરીને એને મનુષ્ય શરીર આપી દીધું, ઉદારતાથી, લે લઈ જા, લાયકાત નથી, કઈ વાંધો નહીં, લઈ જા, પણ જઉં છું સારા કામ કરીને આવજે. અને એ ભાવથી ભગવાને ઉદારતાથી આપ્યું હોય અને એને સાર્થક કરે, એમ જય મહારાજ પણ પોતાના શરણે આવેલા આશ્રિતને ઘણી જ દયા કરી અને આત્મ સુખ આપ્યું. પણ જે કલમશ હતા એ બધા જ કાપી નાખ્યા, કાઢી નાખ્યા. તો આપ્યું શું? જેમ બાળકને સરસ મજાના કપડા પહેરાવે, તેલ નાખે, માથું ઓરે, બધી રીતે સજાવે, આંખમાં મેશ આંજે, કાળું ટપકું કરે, અને બધી રીતે સજાવીને એને રાજી રાખે ને પોતે એને જોઈને આનંદિત થાય માં, એમ જય મહારાજ પણ શિષ્યોને સજાવે આશ્રિતને. સમદમ સહિત યોગની અંદર એકાગ્રતા આપે. યોગનિષ્ઠા એટલે જય મહારાજ ની અંદર શ્રદ્ધા ભક્તિ પ્રેમ એના સાનિધ્યમાં રહ્યા, એના પ્રત્યે કઈક તો લગાવ રહેવો જોઈએ કે જય મહારાજ મારા, એને એવા એવા ભાવ આપે, એને એવો ભક્તિથી સાધન ભજનથી રાજી કરે કે એને અહર્નિશ એમાં લગાવ રહે, એ સાધન ભજન કરવાનું એના મનની અંદર સતત બન્યા કરે. અને એ રીતે એમને એમણે કહ્યું યોગ માર્ગમાં એક નિષ્ઠા આવી ગઈ, દ્રઢતા જેને કહેવાય. જય મહારાજની શ્રદ્ધા ભક્તિ સેવામાં દ્રઢતા આવી જાય પછી એને એમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય, જઈ જ ન શકે. બસ એ નિષ્ઠા જામી કે આ જીવન પર્યંત એ આપણું તો સર્વસ્વ જય મહારાજ છે. જે કઈ ગણો સમજણ જીવન એ બધું જ જય મહારાજ છે. આવો સત્સંગ ચાલતો હોય ને તો રાજસ્થાન રાજસ્થાનની અંદર અંદાતાજી એમ વચ્ચે જોરથી બોલે એટલે અમારા પ્રાણદાતા આપ છો, અમારા અન્નદાતા આપ છો, અમારા જ્ઞાનદાતા આપ છો, અમારા જીવનદાતા પણ આપ છો. પણ આવો કોઈ પ્રસંગ એ થતો હોય ત્યારે કોક વચ્ચે પોતાના ભાવપૂર્વક બોલે અન્નદાતાજીનું ગણી ખમા, એટલે એક આનંદ વ્યક્ત થાય. એને કહ્યું ને આપણે સુપ્રસન્નમ મનોમે, અને એ ઉદ્ગાર નીકળે. આવી લાભદાયક વાણીને સાંભળ્યા પછી કે આપ તો અમારા જીવનદાતા છો, પ્રાણદાતા છો, અન્નદાતા છો, આ બધી જીવન અને જીવનની સમજ તો આપ આપી રહ્યા છો. અને એટલે જ લક્ષ્મણદાસજી મહારાજ અન્નદાતાના સ્વરૂપે કે સુપ્રસન્નમ મનો, મારું મન બસ આનંદ આનંદમાં, આઠ પોર ચોસઠ ઘડી આનંદમાં, આનંદ અનુભવમાં રહીએ ને રહીએ તો મા સુખિયા થઈએ, ગુલતાન પદવીમાં ગઈએ આનંદ અનુભવમાં. તો એ આનંદનો અનુભવ છે, સુપ્રસન્નતા છે મનની, અને એનાથી એને પોતાને એમ થાય કે મેં ઘણું બધું મેળવી લીધું. જેમ કે આકસ્મિક ધન લાભ થાય, જેવો આનંદ થાય, ઓહો, કોઈને કહી શકાય નહીં. ત્યાર પાછું એ ગરબડ ઉભી થાય. જો ખૂબ ધન લાભ આકસ્મિક થાય, આનંદ અનુભવાય, પણ કોઈને કહેવાય નહીં, કહીએ તો પાછું કઈક ગરબડ ઉભી થાય. એમ સુપ્રસન્નમ મનોમે કરીને લક્ષ્મણદાસજી મહારાજે પણ એમાં શું થયું એ કોઈને ના કે, પણ એટલું જ કહ્યું કે આનંદ થયો. બધાને કહી તો થોડું દેવાય કે મને ભગવાન મળ્યા છે, મેં ભગવાનના દર્શન કર્યા. કોઈ ના કે મારા ઘરમાં આટલું સોનું છે, આટલા ઘરેણા છે, આટલું જવેરાત છે, કોઈ કહી દેશે? કોઈ કહે છે? નહીતર એના ઘરમાં ગમે તે રીતે ચોરી થયા વગર રહે નહી. આપણને જે કઈ ઉપલબ્ધિ થઈ હોય એ જ્યાં ત્યાં કહી દેવાય નહી. કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહી, કહી ના દેવાય. પણ જે કઈ ખર્ચાય એ ખૂટે. પુણ્ય કદી કહીએ નહીં, ને પાપ ને કરીએ પ્રકાશ, કહેવાથી બંને ઘટે. પુણ્ય ઘટે કોઈ એટલે પાપે ઘટે, પણ પાપ કહેવાતું નથી. પાપ છાનું રાખે એટલે વધ્યા કરે, અને પુણ્ય કયા કરીએ એટલે ઓછું થાય. યત સંગમ, તો આ બોધ મળે, આ માર્ગદર્શન મળે કે ભાઈ જે કઈ આપણી પાસે ભગવદ ભજનની સંપન્નતા છે એ કઈ જાહેરમાં એનો કઈ પ્રદર્શન મુકાય નહીં, એની જાહેરાત ના થાય, અત્યંત ગોપનીય હોય, કે એ રહસ્ય તો પોતે જ સમજતો હોય, અને રહસ્ય બધાને કહી દેવાય નહીં. અધિકારી હોય તો કેજો, નહીં તો ગાઢું મૌન ગ્રહેજો. અને મહારાજે પોતાની સ્થિતિ કેવી રીતે કઈ ખબર છે? સુખ સાગર મહાસુખ મારેજો, કોઈને કહ્યા વગર મૌન રહીને. મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, હું છું. મૌનની અંદર રહેલી ગૂઢતાનું રહસ્ય એ જ હું છું. મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, કયા અધ્યાયમાં છે ખબર છે? અધ્યાય 10માં છે, ગીતાજીમાં. તો સાધન ભજનમાં મૌન રહેવાનું, કઈ ના દેવાય ક્યારેય પણ. આટલા અનુષ્ઠાન કર્યા, આટલું આવ્યું, મૌન રહેશે. એનો અનુભવ આપણે જ માણવાનો. આટલું થયું છે, આનંદ થયો છે. જે કઈ ઉપાસના સાધન ભજન થાય એમાં એનો આનંદ આપણે આપણે પોતે જ લેવાનો છે. એ યત્સંગમ પ્રાપ્ત શિષ્યા. અને લક્ષ્મણદાસજી મહારાજ કે સુપ્રસન્નમ મનોમે, મને જે કઈ આનંદ મળ્યો એનાથી મને એટલો બધો આનંદ, એટલો બધો આનંદ થયો છે કે વાત ના પૂછો. પણ આ બધું મળે ક્યારે? આપણો પૂરેપૂરો વિશ્વાસ જય મહારાજના પ્રતિ હોય ત્યારે. યોગ માર્ગે એક નિષ્ઠા, એટલે એક નિષ્ઠા હોવી જોઈએ. જેમ ઘંટીના પથ્થરમાં એક ખીલો હોય અને એના માંકડા વડે બીજો પથ્થર ઉપર ફર્યા જ કરતો હોય, અને ખીલાને જ જોરે, ખીલાને જ આધારે એક નિષ્ઠા. કેટલું બધું દરી નાખે છે, વર્ષો સુધી દરી નાખે. તો આપણા કર્મોને પણ દળવા હોય, પાપને જ્યાં દળવા હોય, તો એક નિષ્ઠ થવું પડે જય મહારાજમાં. આપણું જીવન એક નિષ્ઠ થયું તો જે કઈ છે એ બધા જ પાપોને, એ બધા જ દારિદ્ર્યને, એ બધા જ ને દળી નાખવા વાળા છે. જો એક નિષ્ઠ થઈને રહીએ, એક નિષ્ઠામાં કેટલો બધો વિશ્વાસ રાખવો પડે. તો સેજ પણ ડગ્યા, ક્યાં તો ખીલો ઉખડી જાય, ક્યાં તો માંકડું છૂટું પડી જાય. એટલે પથરો હરખો ચાલે નહી, માંકડું કોને કે ખબર છે? જે દરીમાં પર્યો એની વચ્ચે પેલું લાકડું હોય ને ઉપર, એને માંકડું કહેવાય. માંકડું એ માંકડું. તો આ એક અવસ્થા સાધકની, કે સાધકે નિષ્ઠા કેવી રીતે રાખવી. જે આપણા ઈષ્ટ છે, આરાધ્ય છે, એમાં પૂરેપૂરી નિષ્ઠા, શ્રદ્ધા. અહિયાં કહ્યું કે ગુરુ શિષ્યનો જે યોગ થયો, મેળાપ થયો, એમાં એક નિષ્ઠ થઈને બેસી ગયા લક્ષ્મણદાસજી મહારાજ. હવે ક્યાં જવાનું બીજું? એટલે આપણી શ્રદ્ધા ડગવી ના જોઈએ. જો ડગ્યું તો સમજવાનું કે ગયા આપણે, એમાંથી આપણને એટલી સફળતા ન મળે. જેમ લાકડામાંથી પથ્થર, ઘંટીનો પથ્થર ખસી ગયો, છૂટો થઈ ગયો, તો પૂરેપૂરી સફળતા મળે નહીં. એમ શ્રદ્ધા ભક્તિથી સમર્પિત થઈને જેમાં છે એમાં પૂરેપૂરો આનંદ લેવા માટે ત્યાં આગળ સ્થિર થવું પડે. એનું નામ છે એકનિષ્ઠા. અને એકનિષ્ઠાથી વેદ્યમ વેદાંત ગમ્યમ, જાણ્યું, જાણો, જે વેદાંત વડે સમજવા લાયક છે તેને વેદ્યમ વેદાંત ગમ્યમ. વેદાંત વડે જેને જાણવા યોગ્ય છે તેને જાણ્યું. વેદ્યમ જાણ્યું, વેદાંત ગમ્યમ, વેદાંત થી સમજાય, વેદાંત થી સમજાય એવું જાણવા મળ્યું. જે મહારાજે જણાવ્યું તો વેદાંત વડે શું સમજવાનું? પોતાના આત્માને. આત્માનમ વિદ્ધિ. ઋષિ પોતાના શિષ્યને કહે છે આત્માને પેલું જાણો. તો કેવી રીતે જણાય? તો જાણવા માટેની એના ક્રમ આપી દીધા કે પરમાત્માને જાણવા કેવી રીતે. પ્રાણ બ્રહ્મ ઇતિ વ્યજાના, પછી અન્નમ વૈ બ્રહ્મ ઇતિ વ્યજાના, આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાના. આમ એક એક કરી કરીને કે પ્રભુ એ તો જાણી લીધું, તાર સર્વ આગળ ચાલ, હવે આગળ ચાલ. પછી કહ્યું આત્માનમ વિદ્ધિ, હવે આત્માને જાણ. વેદના ઋષિઓએ એમાં પણ છ પરીક્ષાઓ લીધી, એક એક માં ઉત્તીર્ણ થવા માટે સમય આપ્યો. અને એને સમજ્યા પછીથી આવે કે આ તો જાણી લીધું, હવે આત્મા એની આગળ, એની ઉપર આપ્યું, એની ઉપર આપ્યું. અને છેવટે કહ્યું આત્માનમ વિદ્ધિ, હવે આત્માને જાણ. આત્મા ક્યાં છે? એપાર્ટમેન્ટમાં રહેતા હઈએ ને, બાજુના ફ્લેટમાં કોણ રહે છે એની ખબર હોતી નથી. એમ આત્મા આપણે પોતે આપણામાં પોતામાં જ રહેતા હઈએ છીએ, છતાં મને ખબર નહીં. આત્માનું એડ્રેસ તમે આપો ને કયા ફ્લેટમાં રહે છે, એમ પૂછે. કે ભાઈ તું પોતે જ આત્મા છું, તારા પોતામાં તું પોતે રહું છું. આત્માનમ વિદ્ધિ, હવે એને જાણવો કેવી રીતે? વેદાંત વેદ્યમ, વેદાંત વડે જાણી શકાય. હવે વેદાંત એટલે શું? ચાર વેદો છે, વેદોમાં કર્મ છે, ઉપાસના છે, અને છેવટે જ્ઞાન છે. અને જ્ઞાન એ બધું ઉપનિષદોમાં આવ્યું છે. અને ઉપનિષદો, ઉપનિષદ વિદ્યાની સમીપે બેસવું, જ્ઞાનની નજીકમાં બેસવું. ગુરુ એ જ્ઞાન સ્વરૂપ છે, કેવલમ જ્ઞાન મૂર્તિ, એમની સમીપમાં બેસવું, એનું નામ છે ઉપનિષદ. સમીપમાં બેસો, તમે આત્માની સમીપમાં બેસો. તમે સ્વયં ઉપનિષદ છો, પણ એ જ્ઞાન કેવી રીતે મળે? તો કે વેદાંત વેદ્યમ. વેદાંત તો બહુ મોટો વિષય છે. એટલા એ વેદાંત વેદી એમમાં જઈએ તો પછી એમાં તો એનો તો પાર જ ના આવે. તો વેદના જ્ઞાનના ચાર સૂત્રો છે, ચાર વેદમાંથી ચાર મંત્રો આપ્યા છે એના સાર રૂપે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ, આ ચાર વેદ વાક્યો છે. અને ચાર વેદોના જ્ઞાનનો અંતનો ભાગ અને એનો એસેન્સ, એનો સાર, તે ચાર મહાવાક્યો વેદાંત વેદના. વેદના ચાર મહાવાક્યો એનું નામ છે વેદાંતનો સાર. તો વેદ્યમ કોણ છે કે આત્માને જાણવાનો છે. આત્માનમ વિદ્ધિ વેદ્યમ જાણ. અને શાના વડે? વેદાંત વેદ્યમ, એને જાણો તો વેદાંત વડે જાણો. વેદાંત શું છે? કે હું આત્મા છું, હું શરીર નથી, હું અમર છું. આત્મા મરે છે તો શરીર મરે છે. હું અવ્યય છું, ઘટે છે વધે છે તો શરીર ઘટે છે વધે છે, હું તો છું એવું ને એવું છું. નચયંત ક્લેદ અંત્ય અંત્ય આપહ ન શોષયતિ મારુતા. આત્માને પાણી ભીંજવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પવન એને સૂકવી શકતો નથી. તો આ બધાથી પર છે. જ્યારે શરીરને અગ્નિ બાળી પણ શકે છે, પવન હવા એને સૂકવી પણ શકે છે, પાણી એને ડુબાડીને મારી પણ શકે છે, તો એ વેદાંત, એ વેદ્યને, એ આત્માને જાણવા માટે વેદાંત એક મોટામાં મોટું સાધન છે. અને વેદાંત વડે જાણો, જાણવા યોગ્ય તે આત્માનું નિજ સ્વરૂપ છે, એ રહસ્ય છે. આ શરીરની અંદર આત્મચેતના એ રહસ્ય છે. આત્મચેતના વગરના શરીરમાં શોધો જોઈએ, શું મળશે? મૃતદેહ મળશે, જળ શરીર. પણ જીવંત જે છે શરીર, એની એ જીવંતતા કોણ છે? તો એ પોતે હું. હું એટલે કોણ? કે આ શરીરમાં રહેનારો આત્મા. આ ગાડી મારી છે એમ ડ્રાઈવર કહી શકે કે વર્ષોથી હું ચલાવું છું આ ગાડીને, ગાડી મારી છે. એમ હું ગાડી છું એમ નહીં કે, વર્ષોથી હું ગાડી છું એમ નહીં કે, વર્ષોથી હું ગાડી છું એમ કહીશું બધાને. એમ આ શરીર વર્ષોથી હું છું, પણ અંદર વાળો આત્મા જે છે એ નથી જણાતો માલિક. તો એટલે શરીર એ જ હું છું એમ પતી ગયું, નથી ઓળખતા. હું આ નામ વાળો, આટલું ભણેલો, આ ગામનો, તમે ઓળખતા નથી મને. એ તો શરીરનું, શરીરની વાત કરી. પણ શરીરની અંદર રહેનારો જે છે આત્મચેતના, તે હું છું. અને એને સમજવું પડે. એ રીતે સમજવું પડે, અવ્યક્ત આદિ ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યૈવ તત્ર કા પરિદેવના. એમાં એમાં વેદના શાની? જેમ સ્વપ્ન જાગીને જોયે છે તો કશું નથી હોતું, જાગીને જોયું તો સ્વપ્ન દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાગ. સુઈ ગયા તે પેલા નહોતું, જાગ્યા ત્યાર પછી નથી, અને વચ્ચે દેખ્યું એનું નામ સ્વપ્ન, એ સાચું નથી. જન્મતા પહેલા આપણે હતા નહીં, મૃત્યુ પછી રહેવાના નથી. તો આ જે શરીર છે ને એ જ સ્વપ્ન છે. જાનીય જબઈ જીવ જબ જાગા. લક્ષ્મણજી નિષાદરાજ ને કે છે કે આ જીવ જાગ્યો ત્યારે જ કહેવાય કે જયારે પોતાના જીવનમાં આ શરીરથી શરીરને ભૂલી દઈ અને આત્માને ઓળખી. જબ સબ વિષય બિમલ બિરાગા. વિષયો અને વાસનાઓમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે જાગ્યો. નહીતર શરીરના ભોગો, શરીરના જે મોજ શોખ છે, વૈભવો છે, એની અંદર પડી રહેનારો માણસ, એને આત્માનું જ્ઞાન ક્યાં થવાનું હતું? જે સતત સતત શરીરવાદી જ હોય, શરીરને માટે જ બધું વિચારતો હોય, કર્યા કરતો હોય, અને એથી આગળ અંદર જઈ જ ના શકતો હોય. બારણા ખુલે તો અંદર જાય ને, શરીરને બહારથી ને બહારથી જોયા કરે, કેવો છું, કેવો સરસ છું, કયા સાબુ વાપરું. એટલે બહારથી ને બહારથી જોયા કરે, પણ એ તો પણ અંદર પેસવાય કોણ દે એને? અંદર પેસે તો આત્માને સમજી શકાય. તો જીવન તો સ્વપ્નવત છે. આ શરીર સ્વપ્ન ત્યારે જ તૂટ્યું કહેવાય કે જયારે શરીર થી છૂટી. તો કેવી વાત કરે છે! સ્વપ્ન ની અંદર બીજું સ્વપ્ન આવે જ ઘણી વાર. તમે ઊંઘી ગયા એનું એક સ્વપ્ન આવ્યું, અને ઊંઘી ગયેલામાં બીજું સ્વપ્ન આવ્યું. જેમ જે બીજું સ્વપ્ન આવ્યું એમાંથી જાગીને ઊંઘી ગયેલામાં આવે, અને પછી એમાંથી જાગો ત્યારે જાગૃત થઈ શકો. એમ આ પણ એક સ્વપ્ન છે, જાગતું ફરતું. પણ એમાંથી બહાર નીકળીએ ત્યારે એમ થાય આ સ્વપ્ન માંથી જાગ્યા, હું આત્મા તરીકે જાગ્યો શરીરથી અલગ થઈને. વેદ્યમ વેદાંત ગમ્યમ, આનું નામ છે વેદાંત, અને એ રીતે આત્માનો પરિચય મેળવવાનો છે. જય મહારાજ.